શ્રી પ્રવચન સાર ગાથા 126 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 87.
કઈ રીતે થઈ એમાં ભૂતકાળમાં પોતાનું પરિણામનું જ્ઞાન કેવું હતું, પોતાના પરિણામ સંબંધીનું જ્ઞાન અને વર્તમાનમાં શું સ્થિતિ છે એમ બે પ્રકારે વર્ણન છે. હવે વળી હવે એટલે અત્યારે અનાદિ સિદ્ધ પૌગોલિક કર્મના બંધન રૂપ ઉપાધિની નિકટતાના નાશથી જેને સુવિશુદ્ધ સહજ સ્વપ્રણતિ પ્રગટ થઈ છે એવો હું કે અનાદિ પૌગોલિક કર્મનું બંધન છે, બંધન હોવા છતાં એની ઉપાધિની નિકટતા મને નથી થઈ. એટલે કર્મનો ઉદય છે, બંધન છે અને કર્મનો ઉદય પણ છે, પણ ઉદયમાં જોડાવાળું ઉપાધિ મને નથી. એટલે કર્મનો ઉદય તે મારો ઉદય નથી. જેને સુશુદ્ધ સહજ સ્વપ્રણતિ પ્રગટ થઈ છે એટલે કે શુદ્ધ સ્વાભાવિક નિર્મળ નિર્દોષ દશા જેને પ્રગટ થઈ છે એટલે રાગ દ્વેષ મોહ જેના ગયા છે એવો હું. જાસૂદ પુષ્પની નિકટતાના નાશથી જેને સુવિશુદ્ધ સ્વજ સ્વપરિણતિ પ્રગટ થઈ હોય એવા સ્ફટિકમણીની માફક લાલ રંગનું પુષ્પ દૂર થયું તો સ્ફટિક તો જેવો હતો એવો રહ્યો એટલે એમાંથી ઉપાધિ દૂર થઈ, સ્ફટિકમાં ઉપાધિ આવી નહીં. પરવડે આરોપાયેલો વિકાર જેને અટકી ગયો છે એ વિકાર કોઈ સ્વભાવભૂત નહોતો પણ પર પદાર્થ દ્વારા જેનો આરોપ એમાં આવ્યો હતો એવો હતો. સિદ્ધાંતમાં પોતે કર્મથી કર્મના આશરેથી ખસી ગયો, ઉપાધિ છૂટી, ઉપાધિ એને ગ્રહણ ન કરી, કર્મનો સંયોગ ન ભલે ખસતો. દ્રષ્ટાંતમાં સંયોગથી ક્ષેત્રથી ખસે છે જાસૂદ પુષ્પ, જયારે સિદ્ધાંતની અંદર ભાવથી આત્મા પોતે ખસે છે. બસ સિદ્ધાંત દ્રષ્ટાંતમાં આટલો તફાવત છે. સંયોગ ભલે હો, છે દ્રવ્યનો સંયોગ વિશ્વમાં કાયમ રહેવાનો છે. જે ક્ષેત્રે આકાશ છે તે જ ક્ષેત્રે ધર્માસ્તિકાય છે, તે જ ક્ષેત્રે અધર્માસ્તિકાય છે, તે જ ક્ષેત્રે કાળાનો છે, તે જ ક્ષેત્રે બીજા જીવો છે, બીજા અનંતા ભૂતગુળો છે. છે દ્રવ્યનો સંયોગ એ રૂપ લોક છે, આખું વિશ્વ છે. અને સંયોગ તો ક્યારે કોઈ એમાંથી કોઈ દ્રવ્યને છોડીને આઘું કરી શકાય એ તો અનિવાર્ય છે, એવું તો કાંઈ બની શકતું નથી, અશક્ય છે. હવે ભાવથી જ ખસવાનો સવાલ છે, ક્ષેત્રથી ખસવાનો સવાલ નથી. એટલે તો અધ્યાત્મના વિષયમાં બાહ્ય ત્યાગની એટલી પ્રધાનતા નથી જેટલી અંતરંગ વૃત્તિની પ્રધાનતા છે. બાહ્ય ત્યાગને ગ્રહણ તો નિમિત્ત માત્ર ગણવામાં આવ્યા છે. નિમિત્ત માત્ર એટલે જેવું પરિણામ થાય એવું એને નિમિત્ત ગણવામાં આવ્યું છે, નિમિત્ત અનુસાર પરિણામ ક્યારે ગણવામાં આવ્યા નથી. એમ જ છે. બાહ્ય ત્યાગ સહજ જ થાય છે, કોઈનો કરાયેલો થાય છે, કર્યા કરવાથી થાય છે એવું નથી બનતું. અને એ પરદ્રવ્યના ક્ષેત્રનો ક્ષેત્રાંતરનો અધિકાર જ આ જીવનો નથી એમ કહીને ગ્રહણ કરવાની વૃત્તિ કેળવવી છે એ તો પ્રશ્ન જ અહીંયા નથી. પણ વસ્તુનું સ્વરૂપ આવું છે કે જે કોઈ પદાર્થોની સ્થિતિ છે સંયોગ વિયોગરૂપ એ સહજપણે એના કારણે થાય છે, કોઈ જીવના વિકાર અવિકાર ઈચ્છા અનિચ્છાને આધીન કાંઈ બનતું નથી, એવી વસ્તુ સ્થિતિ છે. અને વસ્તુ સ્થિતિનું જ્ઞાન વિતરાગતાને નિમિત્તભૂત થાય છે, વિવિધ વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુ સ્થિતિ છે, એવું જો જ્ઞાન બરાબર વસ્તુના સ્વરૂપ અનુસાર થાય તો એ જ્ઞાન વિતરાગ ભાવે જ પરિણમે, એવો સહજ નિમિત્ત નિમિત્તિ સંબંધ છે. ખોર વડે આરોપાયેલો વિકાર જેને અટકી ગયો છે, એટલે ખોર દ્વારા આરોપિત થયેલો વિકાર, એ કોઈ અંદર સ્વભાવમાંથી નીકળેલો વિકાર નહોતો, તે જેને અટકી ગયો છે એટલે નવો વિકાર ઉત્પન્ન થતો નથી. અટકી ગયો છે એનો અર્થ એ છે કે નવો વિકાર ઉત્પન્ન થતો નથી. એવો હોવાથી એકાંતે હું મુમુક્ષુ છું એમ એવો હોવાથી, વિકાર અટકી ગયો હોવાથી મુમુક્ષુ છું, પરદ્રવ્ય ત્યાગ કર્યો છે માટે હું મુમુક્ષુ છું એમ નથી. વિકાર અટકી ગયો હોવાથી મુમુક્ષુ ગણવામાં આવ્યો છે, અથવા આત્મશુદ્ધિ થઈ હોવાથી એને મુમુક્ષુ ગણવામાં આવ્યો છે. એવો હું છું એમ કહે છે, પોતા ઉપર લે છે, હું આમ છું. પહેલાં આવું ભૂલ થતી હતી, એવી દશા ભૂલવાળી હતી, એ દશા ગઈ, અત્યારે મારા સ્વરૂપના અનુભવ રૂપ આત્મશુદ્ધિપૂર્વક પરિણમન વર્તે છે, તેથી હું એકાંતે મુમુક્ષુ છું. મુમુક્ષુ છું એટલે એકાંતે મુમુક્ષુ છું, કથનચિત મુમુક્ષુ છું અને કથનચિત ગ્રહસ્થી છું એમ ને કહ્યું. એકાંતે મુમુક્ષુ છું પોતાનો અભિપ્રાય છે ને, ભલે અશુદ્ધિ રહી છે સાધકને તો પણ અશુદ્ધિનો અભિપ્રાય રહ્યો નથી, અભિપ્રાય તો એકાંત છે. કેવળ મોક્ષાર્થી છું, મોક્ષને ઈચ્છનાર તેને મુમુક્ષુ કહેવામાં આવે છે, અથવા સર્વથા સંપૂર્ણ શુદ્ધિનો હું ઉપાસક છું, કિંચિત અશુદ્ધિ પણ મારે ઉપાસવા યોગ્ય છે એવો મારો સિદ્ધાંત નથી, અથવા એવો ધ્યેય નથી. એવો હોવાથી એકાંતે મુમુક્ષુ છું, એકાંતે ન અસ્મિ મુમુક્ષુ એમ છે સંસ્કૃત શબ્દ. હમણાં પણ એટલે મુમુક્ષુ દશામાં અર્થાત જ્ઞાન દશામાં પણ ખરેખર મારું કોઈ પણ નથી. આ એક વિષય એ લીધો છે, સ્વરૂપના એકત્વનો વિષય ચાલે છે, અપેક્ષા જે ચાલે છે એ છે કે હું એકલો છું. જ્યારે હું એકલો નહીં હોવાનું માનતો તો ત્યારે પણ હું એકલો હતો એવું મને અત્યારે જ્ઞાન વર્તે છે, અને અત્યારે જ્ઞાન દશામાં પણ હું એકલો છું એવું જ મને જ્ઞાન વર્તે છે. એટલે અત્યારે મુમુક્ષુ દશામાં અથવા જ્ઞાન દશામાં પણ ખરેખર મારું કોઈ પણ નથી. આ જગતમાં કોઈ પરદ્રવ્ય, બીજો જીવ કે બીજો અજીવ એ કોઈ મારું નથી. જે કાંઈ કુટુંબ પરિવારનો સંયોગ સંબંધ છે અને વ્યવહારે જેમાં મારા તારા પણ કરવામાં આવે છે એ ખરેખર છે નહીં એમ છે, એમ ખરેખર નથી. કોઈ જીવનો બીજો જીવ ખરેખર સગો વાલો દવાલો કાંઈ હોતો નથી. માનવું જરા કઠણ પડે એમ છે વિચારથી, આ વાત પોતાને અંતરમાં ઉતારવા જેવી છે. જો સુખી થવું હોય, આ જીવને છૂટવું હોય અથવા આત્મશુદ્ધિ કરવી હોય તો એને આ વાત ઉતાર્યા સિવાય બીજો રસ્તો નથી. વ્યવહારથી બોલવું બીજો વિષય છે, પણ એમ કાંઈ ઘર જેવો સંબંધ કહીને કાંઈ જરાય નમતું મૂકતા એમ કહીને લાભ લેવાની વાત છે ને. હમણાં પણ હું એકલો જ કરતા છું, જેટલા કોઈ મારા પરિણામ છે એનો હું એકલો જ કરતા છું. કારણ કે હું એકલો જ શુભ શુદ્ધ ચૈતન્ય રૂપ સ્વભાવ વડે સ્વતંત્ર છું. મારા શુભ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ દ્વારા આત્મશુદ્ધિના જેટલા કોઈ પરિણામ થાય છે એનો હું સ્વતંત્રપણે કરતા છું. હું એકલો જ કરું છું એ પરિણામને. મારા દ્વારા જે પરિણામ થતા જણાય છે, કોઈ બીજા દ્વારા એ પરિણામ થતા જણાય છે એમ છે, એ તો અનુભવ તો નક્કી થાય છે. હું એકલો જ કરુણ છું એટલે મારાથી જ થાય છે, સાધન રૂપે હું જ છું. કારણ કે હું એકલો જ શુદ્ધ શુદ્ધ ચૈતન્ય રૂપ સ્વભાવ વડે સાધક તમ છું. હું મારા પરિણામનું સાધન પણ હું જ છું. બીજા કોઈ ભિન્ન સાધન દ્વારા મારા પરિણામ થાય છે એમ છે. શુભ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એ આત્મવિશુદ્ધિના આત્મશુદ્ધિના પરિણામ થવાનો મારો ચૈતન્ય સ્વભાવ જ સાધન છે અને બીજું કોઈ સાધન નથી. ઉત્કૃષ્ટ સાધન, ગુડ બેટર બેસ્ટ આવે છે ને, વિશેષણમાં ત્રણ પ્રકારો છે, સારું, વધારે સારું અને સૌથી સારું, એમ જે ત્રણ પ્રકાર આવે છે ને, સાધક, સાધકતર અને સાધકતમ. ગુજરાતી અને સંસ્કૃતમાં, ગુજરાતી અને સંસ્કૃતમાં બંનેમાં વ્યાકરણ એક પ્રકારે છે. તેમાં હું મારા દ્વારા એક ઉત્કૃષ્ટ સાધન હું છું એમ, બીજું હું સાધન છું અને મારા સિવાય બીજું પણ કોઈ ઉત્કૃષ્ટ સાધન છે એમ નથી. સર્વોત્કૃષ્ટ સાધન હું જ છું, પછી બીજા સાધનની જરૂર મને રહેતી નથી. મારકીમાં જીવ પરિણમે છે, તિર્યંચમાં પરિણમે છે, શું આત્મવિશુદ્ધિ રૂપે પરિણમે છે કે નહીં, ચારેક ગતિમાં ધર્મ થાય છે. ત્યાં કોઈ એને બાહ્ય સાધનની તો કોઈ સંયોગ કે સદભાવ દેખાતો નથી, એમ બાહ્ય સાધન ઉપર એ અપેક્ષા રાખે ત્યાં સુધી એને નિરશક્તિ નહીં સંભાળ રહેતી નથી. મને ગુરુ સારા મળે, મને શાસ્ત્ર સારું મળે, મને કોઈ ઉપદેશ દેનાર સંભળાવનાર મળે, આત્મા સમજાવનાર મળે, આત્મામાં એકાગ્ર થવાનો રસ્તો બતાવનાર મળે, તો હું મને મારું કાર્યની સિદ્ધિ થાય. ત્યાં સુધી તો એને નિરશક્તિની સંભાળ આવતી નથી. લીધું છે ને સોગાની, જે લીધું છે એક પત્રમાં, ભગવાનની વાણીની દિવ્યધ્વનિની, ભગવાનને એમની વાણીની દિવ્યધ્વનિની આધાર બુદ્ધિ, શાસ્ત્રની આધાર બુદ્ધિ, પણ નિજ સામર્થનો એ ખરેખર તો ઘટાડનાર, હિંસા કરનાર, ભણનાર છે. પોતાના સામર્થનો એની અંદર નાશ થાય છે ખરેખર, નિજ સામર્થનો અનાદર કરાવનાર છે એમ. એમ અનાદર શબ્દ દીધો છે. બીજાનો આદર કરવા જાય છે જી, ત્યારે પોતાનો અનાદર થાય છે. પછી સામે ભગવાન હોય તો પણ એ ન્યાય છે, અને સામે બીજું કોઈ હોય તો પણ એ જ ન્યાય છે. ન્યાયના વિષયમાં કાંઈ કાંટો ફરતો નથી. ભાઈ, આ ભાઈએ બહુ સારી એવી વાત કરી હતી. કરુણાનુવેદનો અભ્યાસ સારો છે ને, કાંતિભાઈને, કાંતિલાલ ઈશ્વરલાલ મળાલ મલાડવાળા આવ્યા હતા, અહીંયા આવ્યા હતા ને મંદિરમાં વાંચતા. બરાબર છે, કષાય માં મંદ કષાય અને તીવ્ર કષાયમાં થોડોક વિચારવા જેવો વિષય છે કે ગુમટસાર એનો અભ્યાસ છે, અને ગુમટસારમાં હમણાં એને ભાષાંતર કર્યું છે. મંદ કષાયથી પુણ્ય બંધાય છે, તીવ્ર કષાયથી પાપ થાય છે. જે અધ્યાત્મનો વિષય છે કે મંદ કષાય સુશીલ નથી ને કુશીલ છે, અને એ મંદ કષાય છે એ શુભ કેમ કહેવાય, એ વિશે ગોમતસારમાંથી પણ એવી રીતે નીકળે છે. એમ કે ભલે કર્ણાનો યોગનું શાસ્ત્ર છે તો પણ એ ચારે અનુયોગ એકબીજાના પૂરક છે, છેદક નથી. એ તો બરાબર છે. વાત લીધી હતી, પછી બહુ ચર્ચાનો સમય નહોતો એટલો, અને શુભ કેમ કહેવાય? એમ મન પૂછાય ને શુભ કેમ કહેવાય? શુભ ન કહેવાય એનું કારણ છે એમ કે, જેમ કે કોઈ જીવને અસાતા વેદની નો બંધ 10,000 વર્ષનો પડે છે, સ્થિતિ બંધ પડે છે ને, એમ કે બંધ થવાનો જે કારણ છે એ યોગ અને કષાય છે. એમાં યોગ છે એનાથી પ્રકૃતિ અને પ્રદેશ બંધાય છે, અને કષાયથી સ્થિતિ અને અનુભાગ રસ પડે છે. બરાબર છે? એ દ્રષ્ટાંત સારી વાત લીધી હતી, પડખું સારું છે કે કોઈ જીવને એ અસાતાનો બંધ 10,000 વર્ષનો પીડ્યો, બીજા જીવને સાતાનો બંધ 10,000 વર્ષનો પીડ્યો. હવે પ્રકૃતિ જુદી થઈ છે, અઘાતી વેદની પ્રકૃતિ છે, સાતા અસાતા વેદની છે ને, બે વેદની છે, એટલે મુખ્ય પ્રકૃતિ વેદની છે, અને એનું નિમિત્ત કષાય છે. કષાયથી સ્થિતિ પડે છે ને, હવે બે ને સરખી સ્થિતિ પડી, તો એકને સાતા નહીં પડી અને એકને અસાતા નહીં પડી. તમે એમ કહેશો કે તીવ્ર કષાય હતો એટલે અસાતા નહીં પડી અને મંદ કષાય હતો એટલે એને સાતા નહીં પડી, તો એ વાતમાં ફરક છે સમજવા માટે. કેમ કેમ ફરક છે? કે જો કષાય સરખો છે માટે સ્થિતિ સરખી પડી છે, તમે તીવ્ર મંદ કેમ કહો છો? એને કષાયથી સ્થિતિ બંધ પડે છે, તો સરખો કષાય છે માટે સરખી સ્થિતિ પડી છે, હું એમ કહું છું. હવે જે પ્રકૃતિનો ફેર પડ્યો, એક સાતા થઈ ને એક અસાતા થઈ, તો યોગનું કારણ છે. યોગનું કારણ છે, પ્રકૃતિ પ્રદેશનું નિમિત્ત યોગ છે અને સ્થિતિ અનુભાગનું નિમિત્ત કષાય છે. પછી એક બીજો ઉલટો દ્રષ્ટાંત આપ્યો પાછો, એથી વધારે કે એક જીવને અસાતા વિજ્ઞાનની સ્થિતિ એક કોડાકોડી સાગર નહીં પડી, અને બીજા જીવને સાતા વેદની સ્થિતિ 15 કોડાકોડી સાગર ની થઈ. 15 કોડાકોડી ની, તો 15 કોડાકોડી ની સ્થિતિ બાંધી એનો કષાય તીવ્ર કહેશો કે મંદ કહેશો, ભલે સાતા પ્રકૃતિ હોય. મંદ કષાય છે જ નહીં, કે ભલે પૂર્ણ બંધન થાય પણ એ કષાય ની મંદતા એમાં, એ કષાય ની તીવ્રતા છે. રસ છે ને, એ ગોમતા નો અભ્યાસ છે, રસ છે ને, વધારે રસ છે, તીવ્ર રસ છે, કષાય રસ છે ને, એટલે બહુ લાંબી સ્થિતિ પડે, ભલે અઘાતી હોય બહુ લાંબી સ્થિતિ પડે, મોટું આયુષ બંધાય છે. એને તો એક બીજું ધ્યાન એ ખેંચ્યું હતું કે આ અધ્યાત્મના શાસ્ત્રમાં આ વિષય આવે છે, સમજે, એ વિશુદ્ધિનો વિષય ટોડરમલજીએ પાછળ કહ્યો છે કે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં, કે એમાં જેટલી વિશુદ્ધિ હોય છે એટલું જ કામનું છે, બાકી કષાય છે તો કષાય જ છે. એમાં તો જેટલી તીવ્રતા છે, ભલે એ સાતાનો અથવા શુભ હોય, શુભ ગણાતો હોય, તો પણ એ તીવ્ર જ કષાય છે. એમાં જેટલી વિશુદ્ધિ છે એટલી અનુકૂળ છે આત્માને, કષાય બિલકુલ આત્માને અનુકૂળ નથી. એ કષાયની જાત જ આત્માનેથી વિરુદ્ધ છે, અને લઈ જવું તું ત્યાં આપજો. હા, એની અંદર કેટલો રસ છે એના ઉપર આધાર છે. પછી અધ્યાત્મ એ તો કર્ણાનુયોગથી લીધા હતા. અધ્યાત્મમાં એ વિષય એવી રીતે છે કે કષાય રસ કેટલો તીવ્ર છે ને કેટલો મંદ છે એના ઉપર જોવાનું છે. શુભ હો પરિણામ કે અશુભ હો, પણ કષાય રસ જેટલો તીવ્ર હોય છે એટલું સ્વભાવને હાનિકારક છે એમ છે એના. કેમ કે કષાયમાં કષાય શક્તિ છે, કષાય રસ રૂપે છે એમ છે. તો ભોગવવા કાળે તો અશુભ ભાવ છે ને, શુભનો કોપ ફળ ભોગવવાની વૃત્તિ છે તે તો અશુભ ભાવ છે, અને ત્યારે તો તીવ્ર દુઃખ હોય છે જીવને. તીવ્ર અસાતા એટલે તીવ્ર આકુળતા હોય છે જીવને, એને તીવ્ર દુઃખ કહો કે તીવ્ર આકુળતા કહો, એ બીજો વિષય છે. હા, એમાં કષાય રસ તીવ્ર હોય તો ભલે શુભ પ્રકૃતિનો બંધ મોટો પડે તો પણ એ આત્માને નુકસાનનું કારણ થાય છે, લાભનું કારણ થતું પછી તો હા હા એમાં એ અનુસાર પછી એને ઉપરના ગુણસ્થાનમાં દસમામાં લીધું, એ રીતે જુદી જુદી જ્યાં છેલ્લો બંધ થાય છે ને ત્યાં શુભ છે, શુભ છે, અને ત્યાં પણ નવો બંધ થતો નથી. છેલ્લો પરમાણુ છે ત્યાં નવો બંધ થતો નથી, છેલ્લા અંશમાં નવો બંધ થતો નથી. ઘણા દાખલા લીધા હતા, ઘણી જાતનો એનો અભ્યાસ છે, વાંચન ઘણું છે, ઘણા શાસ્ત્રો વાંચ્યા છે, વાંચન છે. શું કે છે, મુમુક્ષુ દિશામાં મારા ચૈતન્ય સ્વભાવ દ્વારા હું સાધકતમ છું, ઉત્કૃષ્ટ સાધન મારી શુદ્ધિનું હું જ છું, બીજો કોઈ નથી. હું એકલો જ કર્મ છું, અહીંયા શુદ્ધ કર્મ લેવું, શુભ ભાવરૂપ કે અશુભ ભાવરૂપ ભાવ કર્મ લે, હું એકલો જ કર્મ છું. કારણ કે હું એકલો જ શુભ શુદ્ધ ચૈતન્ય રૂપે પરિણમવાના સ્વભાવને લીધે આત્માથી પ્રાપ્ત છું, હું મારા વડે મારા શુદ્ધ ભાવને પ્રાપ્ત કરું છું, સ્વતંત્ર વડે મારું કાર્ય મને પ્રાપ્ત થાય છે. મારું કાર્ય મને પ્રાપ્ત થાય છે એટલે મારી અવસ્થાને હું સ્વતંત્ર પડે પ્રાપ્ત કરું છું, તેથી હું મારા અવસ્થારૂપ કર્મ સ્વરૂપે હું જ છું એમ કહીને કર્તા કર્મનો ભેદ ટાળી દે છે. હું કર્તા સ્વરૂપ છું, હું કરણ સ્વરૂપ છું, હું કર્મ સ્વરૂપ છું એમ ભેદથી કહેવામાં અભેદનો ધ્વનિ કહેનારનો જે આશય છે એ અભેદતા સૂચક છે એમ એમાંથી ધ્વનિ બહાર આવ્યા વિના રહેતો નથી. એમ હું એકલો જ કર્મ છું. કારણ કે હું એકલો જ શુભ શુદ્ધ ચૈતન્ય રૂપે પરિણમવાના સ્વભાવને લીધે આત્માથી પ્રાપ્ત છું, હું મને જ મારાથી પ્રાપ્ત થવા યોગ્ય છું, તેથી પ્રાપ્ય છું એમ કહેવામાં આવે છે. અને હું એકલો જ અનાકૂળતા લક્ષણ વાળું સુખ નામનું કર્મ ફળ છું, કર્મનું ફળ પણ હું જ છું. મારા શુદ્ધ કર્મનું ફળ જે અનાકૂળ સુખ ઉત્પન્ન થાય છે એ મારા સ્વરૂપે હું જ છું, એમાં મારી એની વચ્ચે ભેદ છે એમ છે. કે જે ફળ સુવિશુદ્ધ ચૈતન્ય રૂપે પરિણમવાના સ્વભાવ વડે નિપજાવવામાં આવે છે, મારા જ ચૈતન્ય સ્વભાવ દ્વારા નિપજતું સુખ, આત્મિક સુખ, આત્મિક શાંતિ, નિરાકુળ શાંતિ, નિર્દોષ સુખ એ રૂપે હું જ પરિણમું છું. કર્મ ફળ રૂપે એટલે સુખ રૂપે હું જ થાઉં છું, કોઈ બીજું થતું નથી. આ રીતે એમ કહ્યું આચાર્ય દેવે કે આ પરિણમનમાં, મારા પરિણમનમાં અત્યારે આ વાત મોજુદ છે. હમણાં પણ એટલે અત્યારે પણ નિરાકુળ આત્મિક શાંતિ અંદરમાં આ રીતે મને થઈ રહી છે, એમાં હું એકલો છું, અભેદ છું, અખંડ છું, બીજાના સંપર્કનો એમાં અભાવ છે, એ રીતે હું શુદ્ધ છું એમ બીજું. આ રીતે બંધ માર્ગમાં તેમજ મોક્ષ માર્ગમાં આત્મા એકલો જ છે. બંધ માર્ગમાં હો કે જીવ મોક્ષ માર્ગમાં હો, જીવ એકલો જ છે એમ ભાવનાર આ પુરુષ, એવી સ્વરૂપના એકત્વની ભાવના ભાવનાર આત્મા પરમાણુની માફક, એકલા પરમાણુની માફક, શુદ્ધ પરમાણુની માફક એકત્વ ભાવનામાં ઉન્મુખ હોવાથી, ઉન્મુખ નો થાય સન્મુખ થાય છે, એવો એકત્વ ભાવનાની સન્મુખ લાગેલો હોવાથી અર્થાત એકત્વને ભાવવામાં તત્પર હોવાથી તેને પરદ્રવ્યરૂપ પરિણતિ બિલકુલ થતી નથી. પરદ્રવ્યના આશ્રય એને પરિણામ કરવાનો પ્રશ્ન રહેતો નથી. ભાવનારનો નીચે અર્થ કર્યો છે. ઉન્મુખ નો કોઈ વખત વિમુખ એવો અર્થ થાય છે, પણ હિન્દીમાં ઉન્મુખ એટલે સન્મુખ થાય છે, ગુજરાતીમાં એ અર્થ કર્યો છે. ભાવવું, ભાવના એટલે ભાવવું, ભાવવું એટલે અનુભવવું, અનુભવવું, સમજવું, ચિંતવવું. કોઈ જીવને એટલે અજ્ઞાની હો કે જ્ઞાની, પર સાથે સંબંધ નથી, આ તો નિશ્ચય વાત છે. ભલે અજ્ઞાની માનતો ન હોય કે મને પર સાથે સંબંધ નથી એમ માનતો ન હોય, મારે બરાબર મારા શરીર સાથે સંબંધ છે, મારા સગાવાલા સાથે મારે બરાબર સંબંધ છે એમ ભલે માનતો હોય, તો પણ ખરેખર અજ્ઞાની કે જ્ઞાનીને પર પદાર્થ સાથે બિલકુલ સંબંધ નથી. બંધ માર્ગમાં આત્મા પોતે પોતાને પોતાથી બાંધતો હતો, સ્વયં પોતાનો શત્રુ હતો, અને પોતાને અર્થાત પોતાના દુષ્પર્યાય રૂપ ફળને ભોગવતો હતો. આમ તો લોકો કહે છે કે પોતાના કર્યા પોતે ભોગવે. હવે મોક્ષ માર્ગમાં આત્મા પોતે પોતાને પોતાથી મુક્ત કરે છે, બંધાય છે જો પોતે પોતા વડે તો મુક્ત કરે છે, પણ પોતે પોતાને પોતા વડે અર્થાત પોતાને પોતાના સુખ પર્યાય રૂપ ફળને ભોગવે છે. આવા એકત્વને સમ્યક દ્રષ્ટિ જીવ ભાવે છે, અનુભવે છે, સમજે છે, ચિંતે છે. જેને પોતાનું સ્વરૂપ એકત્વ રૂપ જણાય છે, અનુભવાય છે, એને એનું ચિંતનનું એની ભાવના હોય છે. મિથ્યા દ્રષ્ટિ આનાથી વિપરીત ભાવના વાળો હોય છે, એ આખા જગતને પકડવા માંગે છે. આ લઈ લઉં, આ લઈ લઉં, આ કરી લઉં, આ ભોગવી લઉં, આ કરી લઉં, આ ભોગવી લઉં, એ પ્રકારની વૃત્તિ પ્રવૃત્તિ, વૃત્તિની પ્રવૃત્તિ મિથ્યા દ્રષ્ટિ જીવની હોય છે. સમ્યક દ્રષ્ટિ જીવ તો એકત્વની ભાવના વાળો છે, એનું સ્વરૂપ જ્ઞાન છે. કે બંધ માર્ગમાં જીવ હો કે મોક્ષ માર્ગમાં જીવ હો, જીવ સદાય એકલો છે, કોઈની સાથે ખરેખર જીવને સંબંધ નથી. જેટલા કોઈ વ્યવહારિક સંબંધ છે એ તો પૂર્વ કર્મને લઈને પૂર્વ કર્મકૃત છે, એ સ્વભાવને લઈને આત્માનું કાર્ય છે, આત્મકૃત છે એમ છે નહીં એમ જાણવું જોઈએ. મર્યાદિત કાળ છે જે સંબંધ છે એનો કાળ સંયોગ રૂપે મર્યાદિત છે, સાદી શાંત છે, એની આદિ થઈ છે, એનો અંત આવવાનો છે, અને એટલા પૂરતો વ્યવહારિક સંબંધ છે એટલે કે નિશ્ચય સંબંધ નથી એમ એની અંદર જ્ઞાનમાં આવું. દુઃખ ભોગવે છે, પોતે વિપરીત ભાવે પોતાના દુઃખને ભોગવે છે. સંયોગને તો કોઈ જીવ ભોગવી શકતો બહુ સ્પષ્ટ કરે છે. માને છે કે હું લાડવો ખાઉં છું, પણ ખરેખર જીવ લાડવો ખાય એવું જીવમાં કાંઈ આવતો નથી. લાડવાનો એક પરમાણુ જીવમાં આવતો નથી, જીવ કોરો કડાક રહે છે એનાથી લાડવાના પરમાણુ થવું. પણ એવું આને અભ્યાસ થાય છે, એવો એને ભ્રમ થાય છે કે જાણે મેં ખાધો છે, એવું થાય. પછી તો કાંઈ વાત મૂકી દો, ખાઉં છું એમ નક્કી કર્યું પછી તો એમાં કાંઈ બાકી રહેતો નથી. ભાઈ કહેતા હતા હું હવા ફેર કરવા જાઉં પછી ત્યાં તો ફ્રૂટ જ્યુસ પીએ, ઉનાળામાં જાય ને હિલ સ્ટેશન, આખું લોહી બદલી નાખું, મારું લોહી ફરી જાય. પણ એમાં આત્મા તો ફરે હું નથી એ બધું, પણ નથી હું નથી એ બધું પરમાણુનો ફેરફાર પરમાણુમાં થાય, જીવમાં થઈ શકે હું. પણ એને એમ થાય છે કે આ લોહી મારું છે, લોહીની શુદ્ધિ થઈ, તંદુરસ્તી વધી એટલે મારી તંદુરસ્તી વધી છે, અને જાણે મારે આધીન એ બધું થતું હોય એવું એને ભાષે એવી વસ્તુ સ્થિતિ નથી. અનુકૂળ થતું હોય, અનુકૂળતાના કરવાના ભાવ પ્રમાણે અનુકૂળ થતું હોય ત્યારે પણ એ તારે આધીન થતો નથી. એ ક્ષણમાં ક્યારે પરમાણુ પલટો મારશે તું એના વિશ્વાસે રહીશ નહીં એમ કહે છે. માણસને દુઃખ ક્યારે થાય છે, ઘણો વિશ્વાસ કર્યા પછી વિશ્વાસઘાત થાય ત્યારે એને આઘાત લાગે છે. એમ પોતા પણ માનીને એને વિશ્વાસ કર્યો હતો એ પરમાણુ સ્વતંત્ર પલટો મારે છે ત્યારે એને આઘાત થાય છે. અરે રે આમ થવા માંડ્યું મને, ભાઈ તને કઈ થવા માંડ્યું નથી. તારો વિશ્વાસ છે એમાં પહેલેથી જ દગો હતો, તને ખબર નહોતી, એટલે ધોખો થઈ ગયો છે, બીજું કઈ થયું નથી. આ તો વસ્તુ સ્વભાવનું જ્ઞાન એવું છે ખરેખર કે જો સ્વરૂપ લક્ષે જીવ એને ગંભીરતાથી વિચારે તો મોહના ફૂરચે ફૂરચા ઉડી જાય, હું ન જાય એ વસ્તુનું વસ્તુ સ્થિતિ નથી એમ કે. જો એમ બીજું છે કે સ્વરૂપની ભાવનામાં એકત્વ ભાવનામાં પરદ્રવ્યની પરિણતિ બિલકુલ થતી નથી. એકત્વની આવી ભાવના થાય અને પરદ્રવ્યરૂપ પરિણતિ થાય એ કેમ બની શકે એમ કે છે. એકત્વની ભાવના થાય, પરદ્રવ્યની પરિણતિ તો અનેકત્વની ભાવના છે, પરદ્રવ્યની સાથે અનેકપણામાં એકપણાની બુદ્ધિની એ ભાવના છે, એ કેમ થાય? એ તો બની શકે બિલકુલ થતી નથી. અને પરમાણુની માફક અર્થાત જેમ એકત્વ ભાવે પરિણમનાર પરમાણુ પર સાથે સંગ પામતો નથી, સ્કંદ ન થાય, લુખો પડવા માંડે પરમાણુ, ત્યારે સ્કંદમાં હોય તો એ છૂટો પડી જાય છે. સ્કંદમાં તો ત્યારે એની પર્યાયમાં ચિકાશ હતી ત્યારે સ્કંદમાં જોડાયેલો હતો, પણ જયારે પરમાણુ એકત્વને ભજે છે એના પરિણામ જયારે સ્વતંત્રપણે લુખાશને ભજે છે ત્યારે એ પરમાણુ સ્કંદમાંથી સ્વયં છૂટો પડે છે. સંગ પામતો નથી અથવા સંગથી છૂટો પડે છે તેમ એકત્વને ભાવનાર પુરુષ પર સાથે સંપર્ક થતો નથી. એકત્વને ભાવનાર આત્મા પર સાથે સંબંધ પણ પામતો નથી, સંગ એને થતો નથી. ભાવે સંગ થતો નથી, ભાવે અસંગ પણ થાય છે તો દ્રવ્ય પણ અસંગ પણ આપોઆપ ચિતાલીમાં જાય છે. એકત્વને ભાવનાર પુરુષ પર સાથે સંપર્ક થતો નથી, તેથી પરદ્રવ્ય સાથે અસંપ્રક્તપણાને લીધે તે સુવિશુદ્ધ હોય, સંપૂર્ણ વિશુદ્ધ થાય. વળી કરતા કરણ કર્મ ને કર્મફળને આત્મા પણ ભાવતો થકો, એનો અર્થ કર્યો છે આત્મા પણ ભાવવું છે. સમ્યક દ્રષ્ટિ જીવ ભેદોને નહીં ભાવતા અભેદ આત્માને જ ભાવે, અભેદ ભાવના એ અધ્યાત્માની પ્રધાનતાને સૂચવે છે. ભેદ છે એ અધ્યાત્મના ભાવનું છેદક છે, ઘાતક છે, એટલે ભેદને ઉપાધિ ક્યાંય ગણવામાં આવ્યો. તેથી પરદ્રવ્ય સાથે વળી કરતા કરણ કર્મ અને કર્મફળ એ હું જ છું, આત્મા પણ એમ ભાવતો એટલે આગળ જેમ બીજું તે હું જ છું એમ ભાવતો થતો તે પુરુષ પર્યાયોથી ખંડિત થતો નથી. પર્યાયમાં ભલે એક પર્યાય તે બીજી પર્યાય નથી એમ વ્યતિરેક પણ હોવા છતાં પણ તે હું જ છું એમાં એનું ખંડિત પણ થતું નથી. અને તેથી પર્યાયો વડે સંકીર્ણ નહીં થવાને લીધે પણ સુવિશુદ્ધ હોય છે. પર્યાયથી ખંડિત તો ત્યારે થાય છે કે એકાંતે પર્યાયનો આશ્રય કરવામાં આવે છે ત્યારે, પણ પોતાનું સામાન્યનો જે આવિર્ભાવ છે ત્યાં પ્રત્યેક પર્યાયમાં સ્વયંપણે પોતે જ હોવાથી એમ પ્રત્યેક પર્યાયમાં સ્વયંપણે અન્વય રૂપે પોતે હોવાથી ક્યાંય એકાંત પર્યાયનો આશ્રય નહીં થતો હોવાથી પર્યાયોથી પણ ખંડિત થતો નથી, ભલે પર્યાય જુદી જુદી હોય તો પણ. એ રીતે અહીંયા સરવાળો ટોટલ ઉતાર્યો છે. દ્રવ સામાન્ય અધિકારનો છેલ્લી ગાથામાં ઉપસંહાર કરતા આખો વિષય દ્રવ્યાનુયોગનો અધ્યાત્મ ઉપર લઈ ગયા છે આચાર્ય, કે આ રીતે પોતાના આત્માની સંપૂર્ણ શુદ્ધિ થાય. 126 કાથા. 126 ઉપર સંસ્કૃતિકા પાનો 246 નીચેથી ત્રીજી નીતિ બીજી નીતિ એવમ ત્રિવિધ ચેતના કથન મુખ્યતયા ગાથાત્રયેણ ચતુર્થ સ્થળમ ગતમ. આ પ્રકારે ત્રિવિધ ચેતના, જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મફળ ચેતનાની મુખ્યતાથી ત્રણ ગાથામાં ચોથું સ્થળ ગયું. અથવા સામાન્ય જ્ઞેય અધિકાર સમાપ્તો પૂર્વોક્ત ભેદભાવનાયા શુદ્ધાત્મ પ્રાપ્તિ રૂપમ ફલમ દર્શાવતી. હવે સામાન્ય જ્ઞેય અધિકારની સમાપ્તિમાં પૂર્વે કહેલી જે ભેદ જ્ઞાનની ભાવના પરથી હું ભિન્ન છું, આખો જે જ્ઞેય અધિકાર છે અથવા જ્ઞાન અધિકાર છે એનું મૂળ એ છે કે હું પરદ્રવથી ભિન્ન છું, મારાથી અભિન્ન છું અને પરથી હું ભિન્ન છું. એવી ભાવનાથી શુદ્ધાત્માની પ્રાપ્તિરૂપ ફળને દર્શાવવામાં આવે છે. કર્તા, કર્તા એટલે કર્તા, સ્વતંત્ર સ્વાધીન કર્તા, સાધકો નિષ્પાદકો અસ્મિ ભવામી. સ્વતંત્રપણે સ્વાધીનપણે કર્તા થઈને, સાધક થઈને, નિષ્પાદક એટલે કરનાર થઈને કરનારો હું છું, નિષ્પાદકો અસ્મિ હું છું, ભવામી એ પણ હું છું એનો અર્થ થાય. અસ્મિ કહો કે ભવામી કહો. તો કહો એ કોણ? સ્વતંત્રપણે કરતા છું કોણ? કે આત્મા ઇતિ હું પોતે. આત્મા ઇતિ, આત્મા સ્વતંત્રપણે કરતા છું. હવે પ્રશ્ન ઉઠાવ્યો છે કે આત્મા ઇતિ કો અર્થ, આત્માનો વળી શું અર્થ થાય છે? ટીકા લીધી છે કે અહમ ઇતિ, આમ કહીને એક સંકેત કર્યો છે કે જેટલું કોઈ આત્મા સંબંધીનું કથન છે એ સ્વલક્ષે હું આમાં છું એ પ્રકારે સમજવાનું છે. શાસ્ત્રનો કોઈ લક્ષ આવે છે કે નહીં કહેનારમાં? એ જે લાક્ષણિક શૈલી જેને કહેવાય કે આમાંથી આમ કહેવા માંગે છે કે આત્મા સ્વતંત્રપણે સ્વાધીનપણે કરતા છે. આત્મા એટલે કોણ? પણ કે હું સ્વતંત્રપણે સ્વાધીનપણે કરતા એમ કે છે કે પોતાને આમાં ભેળવો, સ્વલક્ષપૂર્વક પોતાને ભેળવો અને એ રીતે સ્વાધ્યાય કરવો એમ વાત છે. હા, પહેલો પુરુષ એ પૂછન, પણ એ તો વ્યાકરણનો વિષય થયો. પહેલો પુરુષ એ પૂછન એ તો વ્યાકરણનો વિષય થયો. અહીં તો કહે છે કે એ પોતાનો, અહીં તો પોતાને ભેળવે પ્રેક્ટિકલી, એ પ્રયોગમાં પોતાને ભેળવે તો બરાબર આ વિષયની સૂજ આવે એવું છે. અને નહીંતર કોઈ રીતે બુદ્ધિગોચર થવા છતાંય અંદરની સૂજ આવે એવું આત્મસાત થાય તો જ આત્મસાત થાય ને, પોતાને જો ન ભેળવે. અને ખરેખર તો હેતુ પણ શું છે? જે કાંઈ આ વિષયની અંદર માથું મારવાનું કારણ શું છે? જો એને પોતાને જ ન ભેળવો હોય તો એને કોઈ અન્ય કષાય પૂર્વકનું કોઈ ધ્યેય રહેલું છે એમને નિશ્ચિત થાય છે. એવું સ્વાભાવિક છે ત્યાં. અહમ ઇતિ, આત્મા ઇતિ કો અર્થ? કે અહમ ઇતિ, આત્માનો અર્થ તો હું પોતે એમ થાવ છું. આત્મા એટલે કોઈ ત્રીજા પુરુષની વાત છે? આત્મા એટલે હું અને હું એટલે આત્મા એમ લેવું. એ રીતે આ વિષયને સમજવા યોગ્ય છે, બીજી કોઈ રીતે સમજવા યોગ્ય નથી. કથમ ભૂત, આમ તો શાસ્ત્રમાં બધી વાત આવે છે. આચાર્યએ કોઈ વાત બાકી રાખી છે પ્રયોજન સિદ્ધ થવા અર્થે, હો કોઈ વાત બાકી રાખી છે એમ તો વર્તમાનના ઉપલબ્ધ શાસ્ત્રમાં પણ નથી. વર્તમાન ઘણા શાસ્ત્રો વિચ્છેદ ગયા છે, તો પણ જે કોઈ ઉપલબ્ધ શાસ્ત્રો છે એમાં પોતાનું પ્રયોજન સિદ્ધ થાય, સફળ થાય, એના માટે તો કોઈ વાત બાકી રાખી હોય હું દેખાતો. એ હા ઉપયોગ હોય એટલે તો એમ કે છે કે મોક્ષ માર્ગ અત્યારે અખંડપણે હજી જળવાઈ રહ્યો છે. હવે જે કઈ ખામી છે એ તારી છે, બાકી બીજો કોઈ વાંધો છે, બીજી કોઈ તકલીફ નિરાતે, ભલે નિરાતે, એમાં કોઈને ઉતાવળ નથી. બધા પરિણામ છે, લક્ષણ છે ભાઈ. અત્યારે નહીં નિરાતે એટલે કે અત્યારે નહીં, એને કાયમી નકાર છે. અત્યારે થોડીક વાર પૂરતો નકાર છે તો દેખાવ પૂરતો છે, પણ ખરેખર એ કાયમી નકાર એની અંદર પ્રદર્શિત થાય છે, એવી વાત છે. એનું અવળું લક્ષણ છે. સવળું લક્ષણ તો એવું હોય છે કે મારે મોડું થઈ ગયું છે, આ વાત ખ્યાલ ઉપર આવી, પણ મોડું થઈ ગયું, હવે તો ઘણું મોડું થઈ ગયું એવું જેને લાગે એનું સવળું લક્ષણ છે. હોશિયાર છે ને તો બધી પછી 20 વર્ષની યુવાન વયે ધ્યાન ઉપર આવે તો પણ એને મળું જ દેખાય. એને કઈ ઠીક છે, હજી આવી ઘણું છે ને, હજી તો ઉંમર નાની છે એમ ત્યાં દેખાતો, એવું એનું થોડું લક્ષણ. હા તો ભાઈ નિરાંતે, હવે આ બધું કર્મું એવી વાત તો સાચી, પણ નિરાંતે કઈક નિરાંત થાય ને, બધા કામની ઉપાધિ છૂટે અને કઈક નિરાશ થાય તો આ બધું આદરીએ આપણે. અત્યારે ઉપાધિ ગણી હોય શું કરીએ, માથું ઠેકાણે રહેતું ન હોય એમાં આ બધી માથાફોડ ક્યાંથી કરવી. હે કથમ ભૂત કેવો થયો થકો એ કહો. હું સ્વતંત્રપણે કરતા છું, કરનાર છું, એક છું. કેવો છું કે એક છું. કશ્યા સાધક, કોનો સાધનાર છું. નિર્મળાત્મા અનુભૂતે, હે નિર્મળ આત્માની અનુભૂતિનો સાધક છું. હું વિકારનો, કષાયનો, પુણ્યનો સાધક નથી. એમ જ કોનો સાધક છું કે મારા શુદ્ધ આત્માના નિર્મળ અનુભવનો હું સાધક, શુદ્ધ અનુભવનો સાધક છું. કેમ વિશિષ્ટ, સેનાથી વિશિષ્ટ છે કે નિર્વિકાર પરમ ચૈતન્ય પરિણામ એ ન પરિણત સન. કેવો થયો થકો, કેવું સેનાથી વિશિષ્ટ થયો થકો કે નિર્વિકાર અવિકાર જે પરમ ચૈતન્ય પરિણામ છે, આત્માના શુદ્ધ ચૈતન્ય પરિણામ છે, તેનાથી પરિણત થયો થકો હું મારા નિર્મળ આત્મ સ્વરૂપના અનુભવનો સાધક. આત્મા ઈતિ એમાંથી કાઢ્યું, અપત્તિ એટલામાંથી એટલું કાઢ્યું છે. કર્ણમ, કર્ણમ એટલે સાધન, સાધન પણ હું છું. અતિશયન સાધકમ, સાધકતમ, તમમ કર્ણમ ઉપકરણમ, કર્ણકારકમ અહમ એકમ એવસ્મી ભવામી, એટલા અર્થ કર્યા છે. અતિશયન સાધકમ, અતિશય હું પોતે, મને મારાથી અતિશયપણે હું મને સાધી રહ્યો છું. થોડુંક સાધું છું ને થોડુંક બાકી રહી જાઉં છું એમ છે. પૂરી શક્તિ ભરી છે ને, પૂરી શક્તિ ભરી છે એટલે પૂરેપૂરો હું મને સાધી રહ્યો. સાધકમ સાધક છું, સાધકતમમ ઉત્કૃષ્ટ સાધક છું, સાધન છું. કરણ એટલે કરણ અને ઉપકરણ બધું હું જ છું, બધા એક અર્થમાં છે. કરણ કારકમ, કરણરૂપ જે કારક છે એ અહમ એક વસ્તુ હું એક જ છું. એ રૂપે હું એક જ છું, અભેદ છું. મારું અને મારા સાધન મારાથી જુદું નથી. હું અને મારું સાધન એક જ છીએ, જુદા જુદા છીએ. આવે છે સમયસારમાં કહી દીધું કે પોતે પોતાથી અભેદ સાધનપણે હોવાથી અન્ય સાધનની, ભિન્ન સાધનની અપેક્ષા મને નથી. કે હું બીજા કોઈ બીજું સાધન શોધવા જાઉં એ મળે અને ત્યારે મારું કાર્ય સિદ્ધ થાય એવી વસ્તુ સ્થિતિ મારા માટે નથી. આમ તો ફરની હોશિયારી વૃત્તિ છૂટી જાય એમ છે. બીજું કાંઈ આવે તો મારું કાર્ય થાય, બીજું કાંઈ મળે તો મારું કાર્ય થાય એ વસ્તુની સ્થિતિ નથી. કોઈ પણ કાળે, કોઈ પણ હાલતે સ્વરૂપ સાધન માટે આત્મા તદ્દન સ્વતંત્ર પોતાના સાધનથી પરિપૂર્ણ, એમાં કોઈની પરાધીનતા નથી ને સાધન મેળવવાની એને જરૂર નથી. માણસને પ્રશ્ન એમ થાય છે તો પછી રેખડ્યો શું કરવા? તું પોતે પૂરો હતો તો પછી રેખડ્યો શું કરવા? એ પોતાની આડોડાઈથી રેખડ્યો છે. આડોડાઈ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા પણ એને એને જ છે. એમાં કાંઈ એમાં પરતંત્ર એને કર્યો છે એમ છે. કશ્યા સાધકમ, શેનો સાધક સાધન છે સાધક છું? કે સહજ શુદ્ધ પરમાત્મા અનુભૂતે હે, પોતાના સહજ પરમ સ્વરૂપના અનુભૂતિનો સાધક છું. સહજ શુદ્ધ, શુદ્ધ એટલે નિર્મળ, મલિનતા રહિત એવું જે પરમાત્મા સ્વરૂપ છે, આત્માનું જે પરમ સ્વરૂપ છે એની અનુભૂતિનો સાધક છું. કેન કૃત્વા, કઈ રીતે, શું કરીને? કે રાગાદી વિકલ્પ રહીતો સ્વસંવેદન જ્ઞાન પરિણતિ બલે ન. આ બળથી, બીજા કોઈના બળથી નહીં, બીજા કોઈ બીજા જીવના બળથી તો નહીં, પણ વિકારના પુણ્યના બળથી પણ નહીં. એનાથી રહીત, રાગ આદિ વિકલ્પ રહીત, એનાથી તો રહીત લેવો છે. અને જે સ્વસંવેદન જ્ઞાન છે આત્માનું, એના પરિણામના બળથી હું મારી અનુભૂતિને સાધું. મારા સ્વસંવેદન જ્ઞાનમાં સ્વાનુભૂતિનું બળ રહેલું છે અને તેનાથી હું મને અનુભવી રહ્યો છું. આમ છે અધ્યાત્મનો વિષય કોઈ બીજી જાતનો છે. વ્યવહાર તંત્રથી રહી તો રાગ એનું વિકલ્પ રૂપ છે. વ્યવહાર રત્ન ત્રય છે એ તો રાગ ને વિકલ્પ રૂપ છે. કેન કૃત્વા એમ કરીને ઉઠાવી છે વાત. આ ગાથાની બે આચાર્યની ટીકા બહુ સારી છે. રાગાદી વિકલ્પ રહીત સ્વસંવેદન જ્ઞાન પરિણતિ બલે, પરિણતિનું બળ લીધું છે. મારા અનુભવમાં મારા પરિણામનું બળ છે અને એ બળપૂર્વક હું મને અનુભવું છું. પુરુષાર્થનો જે વેગ છે એવા મારા સ્વસામર્થ્યને પરિણામમાં, પ્રગટ થયેલા સ્વસામર્થ્યને ફેરવવા, ત્રણકાળ ત્રણ લોકમાં બીજા કોઈનું સામર્થ્ય નહીં. અમુક પ્રતિકૂળતા આવે તો મારું બળ હણાઈ જાય ને મારે એમાં ઉપાધિમાં ઉતરવું પડે, સંયોગો હિણા થઈ જાય તો મારી ઉપાધિ વધી જાય અને પાછું મારું પરિણતિનું બળ ઘટી જાય. એવી સંયોગની તાકાત નથી કે મારા સ્વસંવેદન બળને ફેરવે એમ કહેશે. ડર તો એ છે ને, સંયોગનો ડર છે. સંયોગમાં આમ થશે તો, સંયોગમાં આમ થશે તો હું લાચાર થઈ જઈશ. ભાઈ શું ત્રણ લોક નો નાથ છો અને એવો ને એવો રહેવાનો, સંભાળ એટલી વાત છે. કર્મ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવે ન પરમાત્મના પ્રાપ્યમ વ્યાપ્યમ અહમ એક એવ કર્મ કારકમ અસ્મી. કર્મ નામનું કારક છે ને, એમ કરણ નામનું કારક છે, એમ કર્મ નામનું પણ કારક છે, અને એ કર્મ કારક પણ હું જ છું. કેવું છે કે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવથી, શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ રૂપ જે પરમાત્મા, તેનાથી જે પ્રાપ્ત કરાય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, તેનાથી વ્યાપવા યોગ્ય છે. એટલું વિશેષ લીધું છે, પ્રાપ્યમ વ્યાપ્યમ, જે પ્રાપ્ત કરવાને યોગ્ય છે અને જે પરમાત્માને વ્યાપવાને યોગ્ય છે. એ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ રૂપ જે પરમાત્મા છે, એ શુદ્ધ નિર્મળ નિર્દોષ પરિણામમાં નિવાસ કરે છે, વ્યાપીને રહે છે, એનું નિવાસ સ્થાન છે, એનો આવાસ છે. પરમાત્માનો આવાસ શું કે શુદ્ધ નિર્મળ પરિણામ સ્વસંવેદન જ્ઞાન, એ પરમાત્માનો આવાસ છે, ત્યાં ભગવાન વિશ્રાંતિ કરે છે એમ કહે છે. એવું હું કર્મકારક પણે પણ હું જ છું, બીજું કોઈ નથી. ફળમ ચ હજી શું સંસાર કોણ છે પણ સંસાર, એ અહીં કહે છે કે બંધ માર્ગમાં પણ તું એકલો છો અને મોક્ષ માર્ગમાં પણ તું એકલો છો. તારો જ અશુદ્ધ મલિન પરિણામ તે સંસાર છે, બીજો કોઈ સંસાર છે? એ તારો ભાવ અવળો ભાવ તને નડે છે, બીજું કઈ છે? એને તો એમ પૂછે છે ભગવાન કે પણ તું હાથે કરીને આડો ચાલે છો, શું કરવા? ચાલને સીધો તો રસ્તો મોકલો છે, સીધી વાત છે. રસ્તામાં કઈ હંકડાશ નથી, પણ તું આડો હાલીને ભટકા, પછી એમ કે છે કે આ મને નડે છે, એનો તો બીજો કોઈ રસ્તો છે? ફલમ છે એટલે શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ પરમાત્માનો સાધ્યમ નિષ્પાદ્યમ. નિરશુદ્ધ આત્મરુચિ પરિચ્છિતિ નિશ્ચલ અનુભૂતિ રૂપ અભેદ રત્ન ત્રયાત્મક પરમ સમાધિ સમુત્પન્ન સુખામૃત રસાસ્વાદ પરિણતિ રૂપમ અહમ એક એવ ફલમ ચ અસ્મિ. આમ છે, આટલા વિશેષણ લીધા છે. ફળના વિશેષણ કેટલા લાંબા લાંબા લીધા. આચાર્યજીને એ આનંદના અનુભૂતિના ફળને કહેતા ઘણો રસ આવ્યો છે, ઘણા વિશેષણ લઈ લીધા છે. માણસને રસ આવે ત્યાં લાંબી લાંબુ કરે. શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી જે પરમાત્મા છે, તેનાથી સાધ્ય થયેલું, તેનાથી નિષ્પાદ્યમ, તેનાથી નિષ્પન્ન થયેલું, નિજ શુદ્ધ આત્મ રુચિ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની રૂચિ રૂપ સમ્યક દર્શન, પરિચ્છિતિના શુદ્ધાત્મ સ્વભાવના સ્વસંવેદન જ્ઞાન રૂપ સમ્યક જ્ઞાન, અને નિષ્ઠળ અનુભૂતિ એકાગ્ર સ્થિર ઉપયોગ જામેલો ઉપયોગ એવું જે ચારિત્રનો અનુભવ, એવું અભેદ રત્નત્રય દર્શન જ્ઞાનને ચારિત્રને રત્ન કયા એવા પોતાના પોતાથી અભેદ રત્નત્રયાત્મક જે પરમ સમાધિ છે, એ પરમ સમાધિથી સમુત્પન્ન થયેલું સમ્યક પ્રકારે સારી રીતે ઉત્પન્ન થયેલું જે સુખરૂપી અમૃત છે, એનો જે રસાસ્વાદ છે, એ રસાસ્વાદના પરિણામ પરિણતિ પરિણામ રૂપ હું જ એક છું, હું જ એવા ફળ સ્વરૂપે છું અને બીજો કોઈ નથી એમ કહે છે આચાર્યદેવ. પોતાના અભેદ રત્નત્રયથી ઉત્પન્ન થયેલી સમાધિના સુખના રસામૃતને અહીંયા સ્પષ્ટ કરે છે, વ્યક્ત કરે છે. સ્પષ્ટ કરે છે એટલે વ્યક્ત કરી દેખાડે, એવા ફળ રૂપે હું છું. એવમ ઉક્ત પ્રકારેણ એ કહ્યું તે પ્રકારથી નિશ્ચિત મતિ સંત આવા કયા તે પ્રકારથી જેની મતી નિશ્ચળ થઈ છે એવા સમણો એવા જે સાધુ મહામુનિ સુખ દુઃખ જીવિત મરણ શત્રુ મિત્રાદિ સમતા ભાવના પરિણત સમણ પરમ મુનિ એવા નિશ્ચિત મતિ એવા નિશ્ચિત મુનિ સુખમાં દુઃખમાં એટલે બહારના સંયોગ સુખ દુઃખ એને સુખ દુઃખ છે એ તો સંભાવરૂપ છે સમતા ભાવ છે એને સુખ દુઃખ એટલે બહારની કહેવાતી અનુકૂળતા કહેવાતી પ્રતિકૂળતા લૌકિક રૂપે જીવન અને મરણ શરીરનો સંયોગ અને શરીરનો વિયોગ શત્રુ અને મિત્ર બીજા જીવોનો રાગ અને બીજા જીવોનો દ્વેષ પોતાને શત્રુ મિત્ર કોઈ છે એ વગેરે ભાવમાં સમતા ભાવના પરિણત એક સરખો જેને ભાવ છે કુલમાં હિનાધિક પણ એને આ ઠીક છે ને આ અઠીક છે આ ચોમાસામાં વરસાદ અઠવાડિયાથી વરસતો હોય ત્યારે એમ થાય રહી જાય તો ઘરમાં બેઠો હોય તો મૂંઝાય જંગલમાં એના શરીર ઉપર પાણી પીડ્યા જ કરતો આશરો જ ન હોય એને એમ ન થાય કે રહી જાય તો સારું એ આત્મામાં રહી ગયા છે પછી એનું ધ્યાન નથી એમાં કેટલો પડે છે ને ક્યારથી પડે છે એ ગણતરી રહેતી ઉપાધિ કરે છે ત્યારે ગણતરી લાંબી થાય એને તો ઉપાધિ છે એને કામ નહીં પણ એક કલાક તો બાર બેસે એમ કે છે કામ વગર નો થઈને સમજણ પડે એવા શ્રમણ એવા પરમ મુનિ પરમ મુનિ શબ્દ લીધો શ્રમણ હ પરમ મુનિ શ્રમણ કહેતા કહેતા બહુમાન આવ્યું છે આચાર્ય દેવ પોતે મુનિ છે મુનિ પ્રત્યે એમને બહુમાન આવ્યું છે વિતરાગ ભાવ છે ને પરિણમદી નૈવણ્યમ યદિ પરિણમતી નૈવણ્યમ રાગાદિ પરિણામમ યદિ ચેત જોકે બિલકુલ અન્ય પરિણામે એટલે રાગાદિ પરિણામે પરિણમ થાય આત્માનમ ભાવકર્મ દ્રવકર્મ નોકર્મ રહિતત્વે શુદ્ધમ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવમ શુદ્ધમ એટલે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવમ લભતે પ્રાપ્નોતિ ઇતિ અભિપ્રાયો ભગવતાં શ્રી કુંદકુંદાચાર્ય દેવાનામ સૂત્રકર્તા આચાર્ય છે એનું નામ લઈને ટીકાકાર જે છે આચાર્ય દેવ એમ કહે છે કે ભગવાન જે કુંદકુંદાચાર્ય દેવ છે એમનો અહીંયા અભિપ્રાય એવો છે કે જ્યારે અન્ય રાગ